महादेव्या कुक्षिरत्नम् शब्दजेतरवात्मजम् राजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकम् प्रभुतत्त्वलोचनदायकम्
राजकोट रविवार तारीख 18 मे 2008 श्रीमद राजचंद्र वचनामृत क्रमवार पत्र स्वाध्याय पत्रांक 497 मुंबई चैत्रवद 14 गुरुवार शुक्रवार 1950 उपदेशनी आकांक्षा रहा करे छे तेवी आकांक्षा मुमुक्षु जीवने हितकारी छे जागृतिनो विशेष हेतु छे જેમ જેમ જીવમાં ત્યાગ વૈરાગ્ય અને આશ્રય ભક્તિનું બળ વધે છે તેમ તેમ સત્પુરુષના વચનનું અપૂર્વ અને અદ્ભુત સ્વરૂપ ભાસે છે અને એ બંધ નિવૃત્તિના ઉપાયો સહજમાં સિદ્ધ થાય છે. પ્રત્યક્ષ સત્પુરુષના ચરણારવિંદનો યોગ કેટલાક સમય સુધી રહે તો પછી વિયોગમાં પણ ત્યાગ વૈરાગ્ય અને આશ્રય ભક્તિની ધારા બળવાન રહે છે. નહીં તો માઠા દેશ કાળ સંગ આદિના યોગથી સામાન્ય વૃત્તિના જીવો ત્યાગ વૈરાગ્ય આદિના બળમાં વધી શકતા નથી અથવા મંદ પડી જાય છે કે સર્વથા નાશ કરી દે છે. આ પત્ર પણ ન્યાયાધીશ શ્રી ધારસીભાઈ કુશળચંદ સંઘવી ઉપર જ લખાયો છે. ઉપરનો 496 પત્ર પણ એમને જ લખાયો તે જ દિવસે ચૈત્રવ 14 દિવસે જ આ પત્ર પણ લખાયો છે. એટલે એક પત્રમાં વ્યવહારમાં વર્તતા જીવને અખંડ નીતિનું મૂળ આત્મામાં સ્થાપવું જોઈએ, એ વિના સત્પુરુષના વચનનું અને આજ્ઞા ધર્મનું અદ્ભુત સામર્થ્ય મહાત્મ્ય અને રહસ્ય સમજી ન શકાય. આની બહુ જ ભારપૂર્વક પ્રરૂપણા કરી અને ત્યાર પછી જે કંઈ ન્યાયાધીશે દારસીભાઈએ પ્રશ્ન કર્યો હશે એનો પ્રત્યુત્તર આવે છે કે ઉપદેશની આકાંક્ષા રહ્યા કરે છે તેવી આકાંક્ષા મુમુક્ષુ જીવને ઉત્કારી છે, જાગૃતિનો હેતુ વિશેષ હેતુ છે. બહુ ઉપદેશની આકાંક્ષા રહે છે કે ઉપદેશ મળીએ, બોધ મળે, અને જગતની અંદર બોધિ દુર્લભ એ 12 ભાવનામાંની એક ભાવના છે. બધું જ મળશે સંસારમાંથી પણ સદબોધ નહીં મળે. ભાષણો મળશે, પ્રવચનો મળશે પણ તત્વનો બોધ, સત્યનું નિરૂપણ, સત્પુરુષના વચનો, વાક્યો, રહસ્ય, મહાત્મ્ય આ મળવું બહુ કઠિન છે. શુદ્ધ અને પ્રમાણિક બોધ, નિર્વાસિત બોધ, વાસિત નહીં, પોતાની કોઈ આશા આકાંક્ષા સત્કાર મનાવા પૂજાની મહિમાની કોઈ અંદર એક અંશ પણ ભળે નહીં, તદ્દન વેગળો, સત્પુરુષને પૂર્ણ સમર્પિત થાય, પરમ ભક્તિની અંદર લીન થાય અને પછી જે વાત નીકળે તે વાત નિર્વાસિત બોધ હોય છે. સત્પુરુષે જે કહ્યું છે એમાં માત્ર પોતાની ભાવધારા જ છે, બીજું કશું જ નથી, વિભાવનો એક અંશ કે એક કણિયો પણ નથી. જ્યાં જ્યાં આ આવે છે ત્યાં બોધ દૂષિત થાય છે અને આવો દૂષિત બોધ હોવાને કારણે મુમુક્ષુ જીવની અંદર જોઈએ તેવો પ્રતિભાવ કે પ્રતિસાદ પડી શકતો નથી, પરિણામ થતો નથી, બોધનું કોઈ પરિણામ નથી આવતું. 5-5 કલાક 6-6 કલાકની શિબિરો થાય અને કોઈ પરિણામ ન આવે, માત્ર એક મનોરંજનનું સાધન થાય, મેળા હેડા, આ બહુ હારા, આ બહુ હારા, અરે આ ભાઈ આઈ એમ ગુડ અને યુ આર ગુડ એનો આ કોઈ પ્રસંગ નથી. આ પ્રસંગ તો અંતરની જાગૃતિનો છે. આવી આકાંક્ષા મુમુક્ષુ જીવને હિતકારી છે, શા માટે? જાગૃતિનો વિશેષ હેતુ છે. પ્રત્યેક બોધ જીવને જાગૃત કરે છે. અનાદિની જે સુષુપ્ત દશા છે, સ્વપ્ન દશા છે, એ દશાના પડડો તૂટતા જાય છે. જેમ જેમ સત્પુરુષના બોધનું શ્રવણ થાય તેમ તેમ જીવને જાગૃતિ વધતી જાય, આખરે પૂર્ણ જાગૃતિ પ્રાપ્ત કરવાની છે. તો મુમુક્ષુ માટે આવી આકાંક્ષા કે અમને સદબોધ મળે એ હિતકારી છે, કારણ કે બોધ જાગૃતિનું કારણ છે અને બોધ જાગૃતિનું કારણ બનવો જ જોઈએ. વિશેષ હેતુ છે, અનાદિથી જીવને અજ્ઞાન છે. આ અજ્ઞાન તૂટે ક્યારે? જ્ઞાનીના વચનનું શ્રવણ થાય ત્યારે, જીવને સદબોધનો સુયોગ પ્રાપ્ત થાય ત્યારે, જીવને સદશ્રવણનો યોગ પ્રાપ્ત થાય ત્યારે. તો જીવનમાં બોધના પ્રસંગો, બોધના અવસર, બોધની તક મળે એ જીવનનું પરમ સૌભાગ્ય છે. લક્ષ્મી મળે, ધન મળે, સમૃદ્ધિ મળે, સંપત્તિ મળે, પરિવાર મળે, પણ સત્પુરુષના વચનનો બોધ મળે, આ બધી મૂર્છાના કારણો છે. લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું તે તો કહો, એ તો મૂર્છા વધે. જેટલી લક્ષ્મી વધે, જેટલો વ્યવસાય વધે, જેટલા સ્વજનોનો સંગ વધે, તો એ જાગૃતિનું કારણ કે મૂર્છાનું કારણ? જીવને મૂર્છાનું કારણ છે. મૂઢ બને જીવ, સંગની અંદર પોતાના સ્વરૂપનું ભાન ભૂલી અને મોહની અંદર લપેટાઈ જાય, વાર ન લાગે. પરંતુ સત્પુરુષના વચનનો બોધ, ઉપદેશ એ જાગૃતિનો વિશેષ હેતુ છે. હેતુ એક વિશિષ્ટ કારણને હેતુ કહેવાય. કારણનું સેવન કર્યા વિના કાર્યની સિદ્ધિ ન થાય. તો બોધનું શ્રવણ એક કાર્ય છે, એક યોગ છે. આઠ દ્રષ્ટિની સજ્જાઈમાં આવે છે કે એને પછી શ્રવણનો એક યોગ પ્રગટે છે. એ શ્રવણથી પછી એની અંદર, એનું અંદર કહેતું છે કે એને તત્વની સર્વાણી એના જીવનમાં વહે છે. પછી સ્વયં જાગૃતિ આવે છે. આજે જીવ મૂઢ અવસ્થામાં છે, અજાગૃત અવસ્થામાં છે. આને જ આપણે અજ્ઞાન, મોહાંધ, મતાંધ કહીએ છીએ. એમાં વસેલા જીવને એના પડડો તોડવા માટે જો કોઈ ઉપકારી સાધન હોય તો સર્વપ્રથમ બોધ છે. એટલા માટે મુનિ આત્મજીવનની સાધના કરે છે તો પણ શાસ્ત્રકારોએ કહ્યું છે કે મુનિએ પણ વ્યાખ્યાન આપવું, બોધિદાન કરવું, આ જ્ઞાનીઓનો એક ક્રમ છે, એક પરિપાટી છે. અને બોધિદાન એનાથી જગતના જીવો સાંભળે. પેલા એને શ્રવણ કરવાનું છે. નહીં દે તું ઉપદેશ પ્રથમ લે ઉપદેશ સબસે ન્યારા અગમ હૈ વો જ્ઞાની કા દેશ. ભાઈ, તું ઉપદેશ દેવાની શરૂઆત કરમાં, પેલા ઉપદેશ લે. જાગૃતિનો હેતુ છે. જાગૃત થયેલો આત્મા કંઈ બોલશે તો જગતના જીવોનું કલ્યાણ થશે. પોતે જ મૂર્છામાં હોય, પોતે જ શંકામાં ગળકા ખાતો હોય અને પોતે જ મોહના વિભાવોની અંદર પ્રસિદ્ધિમાં અને પૂજાવામાં ડૂબતો હોય, એવા જીવનો ઉપદેશ જગતના જીવને કેવી રીતે તારી શકે? વિશેષ હેતુ છે. જેમ જેમ જીવમાં ત્યાગ, વૈરાગ્ય અને આશ્રય ભક્તિનું બળ વધે છે, તેમ તેમ સત્પુરુષના વચનનું અપૂર્વ અને અદ્ભુત સ્વરૂપ ભાસે છે. બોધથી જીવની અંદર કયું બળ વધે? ઉપદેશ બોધથી ત્યાગ, વૈરાગ્ય, ઉપશમનું બળ વધે. સિદ્ધાંત બોધ બહુ દૂરની વાત છે, ઘણી દૂરની વાત છે. જ્યાં સુધી ઉપદેશ બોધ જીવની અંદર પરિણત ન થાય ત્યાં સુધી વિપર્યાસપણાને ભજતી રહેલી બુદ્ધિ સદબુદ્ધિમાં એનું રૂપાંતર ન થાય, અને સદબુદ્ધિમાં રૂપાંતર થયા વિના સિદ્ધાંતની લાખો વાતો સાંભળે તો પણ એને સુપરિણામી ન થાય, કાં તો અહંકારનું કારણ બને, કા મદનું કારણ બને, આવી વિદ્યાનો મદ ચડે, બહુ દુષ્કર છે. ઉપદેશ લેવો. જીવની પોતાની ગાંઠોને મંદ કરવી, શિથિલ કરવી, અહમ અને મમત્વના ભાવને ગૌણ કરવો. ઉપદેશ લેવાથી જીવમાં બળ વધે છે, ત્યાગ, વૈરાગ્ય, ઉપશમ અને આશ્રય ભક્તિ. જો ઉપદેશ સાંભળે તો ખ્યાલ આવે કે જગતના જીવો કેટલી ઉર્ધ્વ અવસ્થાની અંદર છે, એની ચેતનાની દશા કેટલી બધી ઉર્ધ્વ છે, એની સામે આપણે ક્યાં છીએ. અને એકવાર શ્રેષ્ઠતાની અનુભૂતિ થાય તો એના પ્રત્યે આશ્રયની ભાવના જાગે કે આના સહારે આ સંસાર સાગર તરી શકાય. આ આપણી પાસે પરચુરણ જેવું કંઈક થોડું જ્ઞાન છે એ ભવસાગર પાર ન કરાવી શકે. એટલે કહ્યું ત્યાં કે જીવમાં જેમ જેમ એને ઉપદેશની આકાંક્ષા રહે, ઉપદેશની પ્રાપ્તિ થાય, તેમ તેમ એનામાં એક બળ વિકસિત થાય છે. ઉપદેશ સાંભળવાથી બળ વિકસિત થાય છે. કયું બળ? ત્યાગ, વૈરાગ્ય, ઉપશમ અને આશ્રય ભક્તિ. આ ચાર બળ ઉત્પન્ન થાય. આ બળ ઉત્પન્ન થયા વિના સિદ્ધાંત બોધની વાતો સાંભળે, બહુ જાણે છે, બહુ સિદ્ધાંતનું, પણ એના સિદ્ધાંતોનું તારે એની સાથે કોઈ અનુસંધાન થતું નથી. જાણનારના સિદ્ધાંત ઘણા ઊંચા છે, બહુ સુસ્પષ્ટ છે, પણ સાંભળનારમાં ત્યાગ, વૈરાગ્ય, ઉપશમની ભૂમિકા ન હોય તો એ બોધ પરિણામ પામી શકતો નથી. ગમે તેવું બીજ ઉત્કૃષ્ટ પ્રકારનું છે તો પણ ઉખડ ભૂમિની અંદર, ઉકેડાની અંદર જો નાખવામાં આવે તો એ અંકુરિત થઈ શકતું નથી, પલ્લવિત થઈ શકતું નથી, એના સુફળ પ્રાપ્ત થવાને યોગ્ય રહેતા નથી. એમ જીવની અંદર ત્યાગ વૈરાગ્યની ભૂમિકા ન હોય, ઉપશમની ભૂમિકા ન હોય, આશ્રય ભક્તિ ન હોય જ્ઞાની પ્રત્યેની, સત્પુરુષ પ્રત્યેની, તો એથી કરીને કેવળ સિદ્ધાંતોનું કોરી શુષ્ક વાતો, માત્ર શબ્દોનો વ્યાયામ અને બુદ્ધિનો ખેલ કોઈ ઉપકારી નહીં થાય. બહુ મજા આવશે, બે ચાર દી સાંભળીએ, એકબીજાની વાહવા કરશું, ઓહો આહા કરશું, વળે કંઈ નહીં, જીવમાં કોઈ પરિણામ ન થાય. અંતર ભેદ ન કાંઈ, અંતર ભેદાશે નહીં, અંદરથી કોમળતા જાગશે નહીં, હૃદય કૂણું નહીં થાય, ત્યાગ વૈરાગ્ય ઉત્પન્ન નહીં થાય, સંસારનો રાગ જરાય નહીં ઘટે, પ્રવૃત્તિ જરાય નહીં ઘટે. સાંસારિક સાધનો જે મૂર્છાના કારણ છે એની પ્રવૃત્તિ યથાયોગ્ય રહેશે અને વાતો મોટી મોટી સિદ્ધાંતની થયા કરશે. આ બહુ જ જેને કહીએ ખેદજનક અવસ્થા છે જીવની. તો કહ્યું છે કે એને જેમ જેમ જીવમાં ત્યાગ, વૈરાગ્ય અને આશ્રય ભક્તિનું બળ વધે તેમ તેમ એને સત્પુરુષના વચનનું અપૂર્વ અને અદ્ભુત સ્વરૂપ ભાસે છે. સત્પુરુષના વચનમાં એનું સ્વરૂપ, એનું હાર્દ, એનું અંતઃકરણ, એનો આશય, એના રહસ્યો અદ્ભુત છે, પણ જીવને ભાસતા નથી. કેમ કે સ્પર્શ કરતા નથી. સ્પર્શ એટલા માટે ન કરે કે આ બધી જ આપણી જીવની દ્રષ્ટિ છે, મલિન છે. જીવની દ્રષ્ટિ મલિન હોય તો સત સ્વરૂપ ભાનમાં આવતું નથી, ન આવે. એટલે અહીંયા પરમ કૃપાળુ દેવે તો આત્મસિદ્ધિની અંદર આ ભૂમિકા બહુ સ્પષ્ટ કીધી છે. ત્યાગ વિરાગ ન ચેતમાં તેને જ્ઞાન અટકે ત્યાગ વિરાગમાં તો ભૂલે નિજ ભાન. સર્વપ્રથમ તો ત્યાગ વૈરાગ્ય, જીવનમાં કોમળતા, કરુણા, કુણાસ, આર્દ્રતા, ભીનાશ, ભાવની ભીનાશ જાગવી જોઈએ. શુષ્ક ભાવોની અંદર નિંબર થઈને બેઠો છે આપણે, જેને કે નિંબર, એને ગમે તેવા વચનોની અસર ન થાય. આપણે શિખામણ આપીએ જ્યારે, માસ્તર એના વિદ્યાર્થીને આપે કે વડીલો એના આશ્રિતોને આપે, તો તરત પછી એમ કે સાવ નિંબર છે. નિંબર એટલે તમારા બોધની જરા પણ અસર એને ભેદી ન શકે, એનું અંતર જરાય ભીનું ન થાય. કઈ નહીં, જેવું સાંભળ્યું પથ્થર ઉપર પાણી, એવી અવસ્થા થાય. ત્યાગ અને વૈરાગ્ય, ઉપશમ અને ઉદાસીનતા એ જો જીવનમાં પ્રગટે નહીં તો તત્વની વાતો અંદર પ્રવેશ ન પામે. અને અંદરથી જે અંતરંગની ક્રાંતિ કરવાની છે એ ક્રાંતિ સેના આધારે થશે? બહારથી થશે કે અંદરના આવેગ ભાવનો આવેગથી થશે? આ ભાવધારાથી ક્રાંતિ સર્જાય છે, પરિવર્તન સર્જાય છે, પર્યાય બદલાય જીવની. પણ જ્યારે ત્યાગ વૈરાગ્ય ઉપશમ અને આશ્રય ભક્તિ આશ્રય થઈ જાય, સંસારનો આશ્રય તૂટે અને સત્પુરુષનો આશ્રય દ્રઢ થાય, તો એના વચન ઉપર શ્રદ્ધાનું જોર વધે, વીર્ય ઉલ્લસિત થાય, રૂચિનું રૂપાંતરણ થાય. સંસારના પદાર્થો વ્યવસાયો ઉપરથી રૂચિ હવે સત્પુરુષે કહેલી વાત એના તત્વ ઉપર જવાની શરૂઆત થાય. એટલે સત્પુરુષના વચનનું અપૂર્વ અને અદ્ભુત સ્વરૂપ ભાસે છે. આપણે શ્રવણ કરીએ અને આ જો વચનની અપૂર્વતા અને અદ્ભુતતા આપણને ન ભાસતી હોય તો આપણે થોડો વિચાર કરવો પડે કે સત્પુરુષના વચન ખોટા છે કે મારી ભૂમિકા ખોટી દૂષિત છે. વિચાર તો કરવો ને, કંઈક બેમાંથી એક તો બને. કાં સત્પુરુષ ખોટા અને કાં તારવ ભૂમિકા જે છે એ બરોબર નહીં. અમૃત પીધું પણ અમર થયો નહીં, અમૃત પીધું પણ અમર થયો નહીં. કાં તો ઘટમાં ગયું નહીં, કાં પીવાની રીત ન જાણી, અને કાં તો પીધું પાણી. અમૃત પીધું અને તું અમર ન થયો તો કાં તને પીવાની રીત ખબર નથી, અને કાં તો ઘટમાં ગયું નથી, ઉતર્યું નથી, અને કાં તો તે પીધું છે એ પાણી પીધું છે, અમૃત નથી પીધું. અમૃતનું પરિણામ અમરતા છે, સંજીવની છે, અદ્ભુત જાગૃતિ છે. એમ સત્પુરુષના બોધનું સ્વરૂપ છે એ અપૂર્વ અને અદ્ભુત છે. આવું જો ભાષ્યમાં ન થાય આવું અદ્ભુતપણું તો તે એને કાં તો અવધાર્યા નથી વચનો, અને કાં તો સાંભળ્યા ન સાંભળ્યા કરા છે, અને કાં તો જેની વાણી સાંભળી એ કોઈ સત્પુરુષની વાણી નથી, ગમે તેની સાંભળી લીધી છે. સંસારી વાણી, મૂઢની વાણી, અજ્ઞાનીની વાણી જીવનું કલ્યાણ ન કરી શકે, મનોરંજન આપી શકે, મનોરંજન આપી શકે. લાગણીની રમતો રમાય, ભાવધારામાં પ્રવેશ ન થાય. પછી આવો આવજો ને, તમારો નંબર શું, મારો નંબર શું, શું કામ છે તારે? આત્માનો કોઈ નંબર નથી. વગર નંબરે કનેક્શન થાય. પ્રભુ સાથેનું અનુસંધાન કરવા માટે મોબાઈલ ફોનની જરૂર છે? ભાવધારાથી, ભાવધારાથી સકળ વિશ્વની ચેતના સાથે આ જીવનું અનુસંધાન થઈ શકે છે. એવું સત્પુરુષના વચનની અપૂર્વતા અને અદ્ભુત સામર્થ્ય ભાસે. જો અંતરના કમાડ ઉઘડી જાય, જો મોહના આવરણ દૂર થઈ જાય, જરૂર આશ્રય ભક્તિનું જોર વધે તો સત્પુરુષનું સામીપ્ય, સત્પુરુષનું સાનિધ્ય પ્રત્યક્ષ અપરોક્ષપણે અનુભવાય. પછી સત્પુરુષ છે કે નહીં દેહ સ્વરૂપમાં એ વિકલ્પ નહીં કરવો, અપરોક્ષપણે એની સાનિધ્ય, એનું સામીપ્ય જીવને અનુભવમાં આવે એના વચનોના ભાવથી. પ્રત્યક્ષ સત્પુરુષના ચરણાનવિંદનો યોગ કેટલાક સમય સુધી રહે તો પછી વિયોગમાં પણ ત્યાગ વૈરાગ્ય અને આશ્રય ભક્તિની ધારા બળવાન રહે છે. આવો યોગ જો થોડો સમય રહે પછી કદાચ એનો વિયોગ થાય, અને જૈન દર્શન પ્રમાણે તો વિયોગ થાય જ, થવો જ જોઈએ. સત્પુરુષ કોઈ દી કાયમ રહે ને કાયમ રહે સત્પુરુષ નથી, આ તો વિહારી આત્મા છે, અપ્રતિબદ્ધ આત્મા છે. આ બધા દશાને જેમ જેમ પામતા જાય એમ સંગ છોડતા જાય. નિસંગતાનો માર્ગ છે, અસંગતાનો માર્ગ છે. કાયમ થાણા થાપીને બેહે એ જ્ઞાનનું લક્ષણ નથી. નિર્ગ્રંથનો માર્ગ છે, વિચરણ એ એનો આચાર ધર્મ છે. બહુ દૂર છીએ આપણે નિર્ગ્રંથના માર્ગથી, સમજણ માંથી જ ખસી ગયા છે. કૃપાળુ દેવે કહ્યું એવી અવસ્થા ફરી આવી છે કે મૂળ ગાંવથી લોકો, મૂળ માર્ગથી લોકો લાખો ગાંવ દૂર છે. ભ્રાંતિ ફરીથી આવી જાય છે, નવા સ્વરૂપની ભ્રાંતિ આવી જાય છે. આ યોગ કાયમ ન હોય, અલ્પ સમય મળે જીવને યોગ, અને યોગમાંથી જે એને બળ મળે એ એના આત્માનું પોતાનું જ બળ છે. અને એ જો જાગે તો પછી વિયોગમાં પણ જે સત્પુરુષની હાજરીમાં જે અવસ્થા છે એવી જ અવસ્થા એના વિયોગમાં પણ રહે. ત્યાગ વૈરાગ્ય અને આશ્રય ભક્તિની ધારા બળવાન રહે છે. અહીંયા તો ગુરુ ગયા ગોકળ કે વાંય થઈ ગયું મોકળ, જલસો હવે કઈ નથી, બધું બંધ છે. કા હમણાં ક્યાં હતા સાહેબ? જૂથ બહાર ગયા છે, વાત પૂરી થઈ ગઈ ને. માર્ગ જુદો છે, સમજવાની બહુ જરૂર છે. બહુ દૂર છીએ હજી, હજી દ્રષ્ટિ રાગમાં આપણા મંડાણ છે, હજી તત્વરાગ ક્યાં જાગ્યો છે? નહીં તો થાય શું જો આવી દશા હોય તો? માથા દેશ કાળ અને સંગ આદિના યોગથી સામાન્ય વૃત્તિના જીવો ત્યાગ વૈરાગ્ય આદિના બળમાં વધી શકતા નથી, અથવા મંદ પડી જાય છે કે સર્વથા નાશ કરી દે છે. જો એનો ગુરુ આગો પાછો જાય તો શું થાય? સામાન્ય વૃત્તિના જીવો હજુ જીવનમાં ત્યાગ વૈરાગ્ય એને ગુરુના સાનિધ્યમાં જાગૃત નથી કર્યો, આશ્રય ભક્તિ દ્રઢ નથી કરી, મનોરંજન કર્યા છે આનંદ પ્રમોદના, જલસો આવી ગયો બસ, બહુ મોટો સમારંભ થઈ ગયો, શું વૈડું, શું ઉપલબ્ધિ થઈ, જાગૃતિ કેટલી. તો કે છે કે એને સત્પુરુષના વચનની જો અપૂર્વતા અને અદભુત સ્વરૂપ ભાસ્યું હોય તો એવા જીવને પરિણામ શું થાય? બંધ નિવૃત્તિના ઉપાયો સહજમાં સિદ્ધ થાય છે. ફરીથી, બંધ નિવૃત્તિના ઉપાયો સહજમાં સિદ્ધ થાય છે. જો ઉપદેશનું બળ મળે, જો સત્પુરુષના ઉપદેશના બળથી જીવમાં ત્યાગ વૈરાગ્ય અને આશ્રય ભક્તિનું બળ વધે, આશ્રય કોનો? વ્યક્તિ નિષ્ઠાનો નહીં, દ્રષ્ટિરાગનો નહીં, તત્વનો આશ્રય, જિનેશ્વરનો, વિતરાગનો આશ્રય, નિર્ગ્રંથનો આશ્રય, એ જો વધે તો એને બંધ નિવૃત્તિના ઉપાયો સહજમાં સિદ્ધ થાય છે. બહુ મોટી વાત લખી છે, બંધ નિવૃત્તિના ઉપાયો, બંધની નિવૃત્તિ. કર્મનો અનાદિથી આ જીવને બંધ છે, અનાદિનું પરિભ્રમણ હવે સમાપ્તતાને કેમ પામે? અહો અમે આ જન્મ મરણના અનાદિના બંધનથી કેમ છૂટા થઈએ? આ ગતિ આગતિના માર્ગમાંથી અમારી નિવૃત્તિ કેમ થાય? આ સંસારનું પરિભ્રમણ અનાદિકાળથી અજ્ઞાનવશ ચાલ્યું આવે છે, હે પ્રભુ આમાંથી છૂટવાનો માર્ગ કયો? અમે તો અનંત સંસારની વિટંબણામાં પડ્યા છીએ, હે પ્રભુ આમાંથી બહાર નીકળવાનો માર્ગ કયો? આ બંધ નિવૃત્તિના ઉપાયો તીર્થંકરોએ, અરિહંતોએ ગ્રંથોમાં, આગમોમાં, ઠેર ઠેર શાસ્ત્રોની અંદર જણાવ્યા છે, બહુ વ્યવસ્થિત એમના ઉપદેશમાં. અને એની ઉપદેશની પરંપરાને સજીવ રાખનાર ગીતાર્થ ગુરુ ભગવંતોની પરંપરાએ, આ ગુરુની પરંપરાથી પરમાત્માનું શાસન એ ચિરંતન છે, શાશ્વત છે, એના દ્વારા જીવને માર્ગ મળતો જ રહે છે. એટલે એ ઉપદેશ દ્વારા, ઉપદેશની ધારા દ્વારા દેશનાનો પ્રભાવ તો આજે પણ ચાલુ છે. દેશના ભગવાને સમવસણમાં આપી છે, પણ એ દેશનાનો પ્રવાહ દેશ કાળ યુગને અનુરૂપ એવા ગીતાર્થ પુરુષો, યુગ પ્રધાન પુરુષો, એણે આ પ્રવાહને ચાલુ રાખ્યો છે. ઉપદેશના રૂપમાં આ પ્રવાહ ચાલુ છે. આ પ્રવાહથી જીવને બંધની નિવૃત્તિના ઉપાયો સહજમાં સિદ્ધ થાય. પરમ કૃપાળુ દેવે પરમ કરુણા કરી અને આત્મસિદ્ધિમાં કહ્યું, મોક્ષ ઉપાય સુધર્મ ઉપાય છે. અરે પ્રભુ, અનંત કાળના કર્મો છે, મત દર્શન ઘણા છે, અને વળી બધાય મળીને એક ઉપાય કહીએ તો સમજાય. કહે ઉપાય અનેક, અનેક ઉપાયો કહે છે, આમાં અમારે કયો મત માનવો? કયા વેશમાં મોક્ષ, કઈ જાતિમાં મોક્ષ? કોઈ કાંઈ કે છે, કોઈ કે કે દિગંબર થઈ જા, કોઈ કે છે શ્વેતંબર થા, કોઈ કે લાલ પેર, કોઈ કે પીળા પેર, શું કરવું? તેથી નિશ્ચય ના બને ઘણા ભેદ એ દોષ. આ મુક્તિનો માર્ગ આ હોય તો શું કામનો છે? આટલા આટલા ભેદવાળો માર્ગ અમને પ્રભુ શું ઉપકારી થાય? અને મોક્ષ જો ન મળી શકતો હોય તો આત્માના પદ જાણીને કરવું છે શું? નકામું એક વધારે ઉપાધિ લેવીને એના કરતા દેહને જાણીને ખાઈ પીને જલસા ન કરી લઈએ? તમે અમને આત્મા ઓળખાવ્યો, આ ફાયદો શું થયો? અમારો તો ઉકળાટ વધી ગયો, કારણ કે મોક્ષનો ઉપાય તો છે નહીં. અરે આ પુરુષ કે નહીં નહીં ઉપાય છે, અવિરોધ ઉપાય છે, અચૂક ઉપાય છે. અને આત્મસિદ્ધિમાં મતભેદ વિનાનો મોક્ષ માર્ગ એટલે આત્મસિદ્ધિ. પંથ મત સંપ્રદાય એનાથી રહિત મોક્ષ માર્ગ એટલે આત્મસિદ્ધિ. દિગંબર શ્વેતાંબર સ્થાનકવાસી તેરાપંથી પણાથી રહિત મોક્ષ માર્ગ એટલે આત્મસિદ્ધિ. ત્યાં એકેય ચિહ્ન નથી, એકેય લિંગ નથી. દિગંબર લિંગમાં જ મોક્ષ છે એમ પણ નથી, શ્વેતાંબરમાં છે એમ પણ નથી, અન્યમાં છે એમ પણ નથી. મોક્ષ આત્માના પોતાના સુધર્મમાં છે. અને ધર્મનું સ્વરૂપ કોઈ સાંપ્રદાયિક નથી, આત્મિક છે, આત્મિક છે. જ્યાં આત્મતત્વની વિચારણા છે ત્યાં ધર્મ છે. અદભુત રીતે આત્મસિદ્ધિની અંદર છઠ્ઠું પદ અને એની 22 ગાથા, 11 ગાથામાં ઉપાય અને 11 ગાથામાં સુધર્મનું સ્વરૂપ સમજવા જેવું છે. અને એ સુધર્મનું સ્વરૂપ સર્વજ્ઞ કથિત સમ્યક દર્શન જ્ઞાન અને ચારિત્ર છે. અદભુત વાત મુકાણી છે. અને ધર્મના મર્મ રૂપે કહ્યું છે કે દેહાધ્યાસ મટી જાય તો મોક્ષ, તું મોક્ષ સ્વરૂપ જ છો, તારે મોક્ષ ક્યાં શોધવાનો છે? મોક્ષ તારાથી દૂર નથી, તું અને મોક્ષ અભિન્ન છો. મોક્ષ જુદી વસ્તુ છે ને તું જુદી વસ્તુ છું એ નથી, તારું અસ્તિત્વ જ સ્વયં મોક્ષ સ્વરૂપ છે. બાકી બંધ જે છે એ બંધ તે નિમંત્રણ કરેલા છે, આગંતુક છે, આવેલા છે, માટે એની નિવૃત્તિ થઈ શકાય. તારી નિવૃત્તિ ન થાય, આત્માની નિવૃત્તિ ન થાય, બંધની નિવૃત્તિ થાય. મોક્ષ તો છે જ, જ્યાં બંધની નિવૃત્તિ થઈ ત્યાં બાકી વધ્યું તે મોક્ષ. એટલે કહ્યું કે બંધ નિવૃત્તિના ઉપાયો એને સહજમાં સિદ્ધ થાય છે. સહજમાં
થાશે મોક્ષ ઉપાયની સહજ પ્રતીત એરી.
એક એક શબ્દ પકડાય છે. મોક્ષનો ઉપાય તને સહજમાં પ્રતીત થશે ભાઈ.
જો જીવમાં ત્યાગ વૈરાગ્ય ઉપશમ અને ઉદાસીનતાનું બળ વધે, આશ્રય ભક્તિ વધે, તો આ ઉપાયો બધા કઠિન નથી, સહજમાં સિદ્ધ થાય એવા છે.
કાળ અને સંગ આદિના યોગથી સામાન્ય વૃત્તિના જીવો વૈરાગ્ય ત્યાગ વૈરાગના બળમાં વધી શકતા નથી, મંદ પડી જાય છે અથવા સર્વથા નાશ કરે. આ ત્રણ અવસ્થા થી જો એના જીવનની અંદર ત્યાગ વૈરાગ્ય અને આશ્રય ભક્તિ ઉભા ન થયા હોય ઉપદેશ કાળની અંદર, તો પછી જેવો વિયોગ થયો ગુરુનો, ઉપદેશનો વિયોગ થતા થાય શું, સત્પુરુષનો વિયોગ થતા થાય શું? તો કે આ દેશ એટલે ક્ષેત્ર બહુ માઠું છે, ચારે બાજુ અસત્સંગનો અને અસત્પ્રસંગનો ઘેરાવો છે, જીવ ઘેરામાં ઘેરાયેલો છે. પ્રભુ શ્રી કહેતા ઘેરામાં ઘેરાઈશ નહીં, પણ જેવો એ પોતે આ સાધનાના સ્થાનમાંથી બહાર નીકળે છે કે તરત જ ઘેરાય છે સેનાથી, સંસારના સ્થાનથી. સંગ એ કેવો છે? તો કે અસત્સંગ અને અસત્પ્રસંગ એના ઘેરાવાની અંદર આ જીવ ઘેરાઈ જાય છે. માઠા દેશ છે આ ક્ષેત્ર, એનું બહુ વિપરીત છે, માઠું છે, એનું કલ્યાણકારી નથી, એને કોઈ ઉપકારી બને એવા નથી. જેવા ઘેરામાં ઘેરાયો એટલે સૌની મતલબની દુનિયા શરૂ થઈ જાય, સ્વાર્થની દુનિયા શરૂ થઈ જાય, એમાં એને પરમાર્થનો કોઈ અવકાશ, આત્મવિચારનો અવકાશ ન થાય. 569માં કહ્યું છે કે અસત્સંગ અને અસત્પ્રસંગને કારણે એને આત્મવિચાર કરવાનો અવકાશ જ ઉત્પન્ન થતો નથી. ઓલવેઝ બિઝી 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 વિથ હિઝ સેલ્ફિશનેસ. એન્ડ ટેસ્ટ ઓફ રિલિજન ઇઝ અનસેલ્ફિશનેસ. ધર્મની પરિચય, ધર્મની પરીક્ષા, ધર્મની કસોટી નિસ્વાર્થતામાં છે. માઠા દેશ અને માઠો કાળ, કાળ કેવો છે? બહુ વિપરીત છે. પૂદગલના પ્રભાવનો કાળ છે, પરના સામર્થ્યનું એટલું બધું પ્રભાવ છે, સાધન સામગ્રી સુખની એટલી બધી ઉપલબ્ધ છે, રોજ નવી નવી શોધ, રોજ નવો નવો આવિષ્કાર, રોજ નવા નવા સંશોધન. આજની સામગ્રી કાલ આઉટ ઓફ ડેટ થઈ જાય અને રોજ રોજ નવા નવા સુખના, સગવડતાના, કમ્ફર્ટ્સ, કન્વીનિયન્સ, લક્ઝરીઝ. એક ભૂલો અને અનેક ભૂલો, એક જુઓ ત્યાં અનેક દેખાય. એવું મોલ કલ્ચરમાં જાઓ, એક્ઝિબિશનમાં જાઓ, તમને એમ થાય કે ઓહો, આપણા જેવો દરિદ્રી અને પાંગડો કોઈ નથી, ઓહો આવું તો આપણે ત્યાં કંઈ જ નથી. અને પાછો બીજે દી જાય અને કદાચ ત્યાં 5-10 હજાર વાપરી નાખે અને બીજે દી જાય તો વરી એમ થાય કે લે આપણે તો લૂંટાઈ ગયા. આના કરતા તો 2 દી મૂળા એવા હોત તો સારું. પ્રલોભન અને આકર્ષણનું આ જગત છે, પૂદગલનો પ્રભાવ છે એવો આ કાળ છે. આત્માનું સામર્થ્ય તને કદી ભાસવા નહીં દે, આત્માનું સામર્થ્ય કદી ભાસવા નહીં દે. મહાન તત્વજ્ઞ, નામ ભૂલી ગયું, ગયો તો અમેરિકા, અને એને આ બધા આનંદ પ્રમોદના સાધનો, અમેરિકાનો આ બધો ભૌતિક વિજ્ઞાન અને એની પ્રગતિના આવિષ્કારો બધું ચકાચોંધ બનીને દેખાડ્યું, તો આના મુખ ઉપરની રેખા પણ ફરકી નહીં. તો પૂછ્યું કે તમને આ બધું કંઈ ગમ્યું નહીં, વિસ્મયકારક નથી લાગતું? તો કે ઓહો, અમેરિકા દેશ આટલો બધો દુઃખી છે કે મનોરંજન માટે આટલા બધા સાધનોની જરૂર પડે? અમે તો આ બેધા વિના સુખી જ છીએ. અને કદાચ આ ભારતવર્ષની અંદર આવી એકેય ચીજ નહોતી ત્યારે કદાચ સુખની અનુભૂતિ વધારે હતી, સાત્વિક હતી. આ સાધનો, આ કાળ, આ કાળનું પરિબળ બહુ વિપરીત છે. જીવને એવું ભમાવે, એવું ભમાવે, એવું ભમાવે, એવું લોભાવે, એવું ફસાવે, અને પછી એને એમ થાય કે આટલું તો જોશે જ, આટલું જ જોશે, એટલે એનો અર્થ પુરુષાર્થ ક્યારેય વિરામ ન પામે. કારણ કે આ તો વધતી માંગ અને આ બધા તો લૂંટવા જ બેઠા છે. એ કોઈ દયા ધર્મ માટે થઈને લોકોને સુખ શાંતિ વધે એટલા માટે એને આ મંડાણ કર્યા છે બધા? એને એ મંડાણ નથી કર્યા, તું અશાંતિમાં જા, તું અસમાધિની અંદર જા, એટલા માટે થઈને આ બધા મંડાણ છે. જગતનો સંગ શાંતિનું કારણ ન હોય, લોકસંગના જેની જિંદગીનો ધ્રુવ કાંટો છે એમાં શું હોય? સમાધિ ક્યાંથી પ્રાપ્ત થાય? ઇન્દ્રિયોના વિષયોને બહેકાવે એવી વાતો રોજ નવી નવી થયા કરે, તો જીવને શાંતિ સમાધિનું સ્થાન કહ્યું. કાળ અને સંગ સૌથી વધારે ખતરનાક. જેનો પનારો પડ્યો છે, જેના પનારે આપણે પડ્યા છે, આ બધું ખોટું. આ સંગ કોઈ કલ્યાણકારીઓનો નથી. સંગ શેનો છે? મતલબીઓનો છે. અને મતલબીઓના સંગની અંદર સ્થિતિ શું થાય? રોજે રોજ એને આર્ત ધ્યાન થાય, રોજ એમ થાય કે અરે રે, આપણે આ નથી, આપણે આમ નથી, આપણે આમ નથી, આપણે આમ નથી. બળતરા બળતરા ને બળતરા છે. સંઘની અંદરનો એક નાનો બાળક પણ આજે સુખી નથી. મારા ભાઈબંધે આ લીધું ને, મારા ભાઈબંધે આ લીધું, મારા સાહેલીએ આ લીધું ને, આને આ લીધું, આને આનું આ કરે, આનું આ કરે, આનું આ કરે,
એમ ને એમ સંગમાં ને સંગમાં, સ્પર્ધામાં ને સ્પર્ધામાં કેટલો દુઃખી છું. દેશ માઠા, દેશ માઠો કાળ અને માઠો સંગ, એને કારણે સામાન્ય વૃત્તિના જીવો જેના જીવનમાં ત્યાગ વૈરાગ્ય અને આશ્રય ભક્તિનું બળ જાગ્યું નથી, એવા જીવો સામાન્ય વૃત્તિના છે, એ વૃત્તિમાં સ્થિર નહીં રહી શકે, પડી જશે. અહો સત્પુરુષના વચનામૃત મુદ્રા અને સત્સમાગમ પડતી વૃત્તિને સ્થિર રાખનાર, અરે આપણી વૃત્તિઓને સ્થિર કરનાર એવું તો કોઈ પરિબળ, એનો તો કોઈ આશ્રય આપણને હોવો જોઈએ. સામાન્ય વૃત્તિના જીવો ત્યાગ વૈરાગ્ય આદિના બળમાં વધી શકતા નથી. હતું જે સત્પુરુષના સાનિધ્યમાં એ હતું, હવે એમાં આગળ વધી શકતા નથી. આ પહેલી સ્થિતિ, આગળ ન વધી શકે. પછી બીજું, મંદ પડી જાય છે, થોડોક કાળ જાય તો પછી ધીરે ધીરે અંદર શું આવે, મંદતા અને શિથિલતા આવે. વેલો ઉઠતો હોય અને પછી એમ કે હવે ક્યાં જવાનું છે, કલાક મોડું થાય તો વાંધો, પ્રમાદ આવે, વધતું જાય, મંદ પડી જાય છે. એનું જેટલું જોર હતું સત્પ્રવૃત્તિનું, ત્યાગનું, વૈરાગ્યનું, આશ્રય ભક્તિનું, મંદ પડી જાય છે. આગળ વધવાની વાત ગઈ, બીજું સ્ટેજ આવ્યું, મંદ પડે છે, પકડાવવું જોઈએ આ સ્ટેજ, મંદ પડે છે. અને ત્રીજું, સર્વથા નાશ કરી દે છે, સર્વથા નાશ કરી દે છે. દેશમાં હતા તો ઠીક છે, બધું બરોબર છે, હવે વિદેશમાં આવ્યા બધા, આ દેશમાં આ ધર્મ હોય કે સર્વથા, જેટલી એની મૂડી હતી અહીંથી મા બાપે દીધું હોય, સગાવાલાએ સત્સંગી હોય કે આ માળા, આ નિત્ય કર્મનું પુસ્તક, આ ચિત્રપટ, આ બધું તને એમને મંકેલ મૂકી દે કે એને ખબર છે કે આ કયો દેશ છે, અહીંયા હાલે કઈ. અરે એની ક્યાં વાત કરો છો, વિદેશમાં શું થાય છે, અહીંથી કોક ગયો હોય ને બેંગ્લોર કે રાજકોટ કે મદ્રાસ કે મુંબઈ, જરાક જોઈ લેવું એને, પૂછવું કે કેમ હાલે છે તારું બધું સત્સંગ પ્રવૃત્તિ કેમ છે. પોતાના ક્ષેત્રમાં હશે પણ એ પણ ત્યાં એનો મંદ થઈને નાશ થઈ જશે. પછી પાછો શું કે, અમને આવો અહીંયા ક્યાં યોગ છે, તમે તો ભાગશાળી છો, તારા ભાગને કોણે રોક્યું છે. જયારે આવે ત્યારે બસ તમને બહુ મજા, એટલે અમે આખો દી અપાસરે જ બેઠા હશું એમ, અમારે કઈ કામ ધંધા કરવા કે ન કરવા. પાછું એમ કયો, તમે તો નવરા માણા, અત તું કયો એવો કામ અઘરો છો. પણ તે બધું મૂકી દીધું છે, આ બધી વૃત્તિનું પરિણામ છે, બીજું કઈ નથી. બધી જ અવસ્થાની અંદર પોતાનું આત્મકલ્યાણ પણ થાય અને જે કઈ કર્મયોગે વ્યવહાર છે એનું કલ્યાણ પણ થાય, ન થાય બે થઈ શકે છે, પણ એ મંદ પડી જાય છે. સર્વથા નાશ કરી દે છે, કૃપાળુ દેવે તો શબ્દ લખ્યો છે, સર્વથા નાશ. આપણને એમ થાય દસ દસ વર્ષ સુધી આણે આ બધું ભેગું કર્યું, આટલી સાધના કરી, આટલું આમ કર્યું, એ બધું ગયું. આપણને તો આવા યંગસ્ટર્સ, યુવાનીમાં જોઈએ એવા ઘણા જોઈએ છે, યુવક અને યુવતીઓ આખો દી અપાસરે હોય અને બધાય તપ કરે અને જેવી પૈણે, એટલે જાણે જાણતી નથી કે ધર્મ હતો પોતાના બાપનો વિતરાગનો, એવી સંસારમાં કાલી ઘેલી, અમારે તો આમને, અમારે તો પાર્ટીમાં જવાનું છે, અમારે તો આ જવું, પણ તું બોલે સા. સર્વથા નાશ કરી દે છે, કારણ કે ત્યાગ વૈરાગ્યનું બળ નહોતું, દ્રષ્ટિ રાગનું જોર હતું, પતી ગયો પોતાના કુટુંબ, પોતાનો સંસાર, પોતાના બચ્ચા, પોતાનો પતિ, બસ એની અંદર, અરે સુખ સમૃદ્ધિના સાધનો, એમાં જે બે પાંચ પૈસે સુખી હોય તો ખલાસ. ઓલા મારા સાહેબને મા સતીજીને ગોતવા જવું પડે કે ઓલા બેનિયા રહેતા તમે ગયા, ભૂલી જાઓ. હવે સર્વથા નાશ કરી દે છે, આપણને એમ લાગે જ્ઞાનીઓ લખે છે તો શું આવું બનતું હશે, બને છે. ઉપદેશથી જીવમાં ત્યાગ વૈરાગ્ય આશ્રય ભક્તિનું બળ વધવું જોઈએ, જેથી કરીને આવા વિયોગમાં પણ આ બળ આપણો આપણી સાથે રહે. એ વધે નહીં તો મંદ ન થાય અને સર્વથા એનો નાશ ન થાય એટલી જાગૃતિ ઉપદેશના શ્રવણ વખતે જીવની અંદર હોવી જોઈએ. કારણ કે હું સત્પુરુષના વચનોનું શ્રવણ કરું છું, કેનાર કોઈ પણ હોય, અને એ વચનો જો બરોબર મને પકડાશે તો મારા જીવનમાં એની અપૂર્વતા અને અદ્ભુત સ્વરૂપ ભાષ્યમાન થયા વિના રહેશે નહીં. અને આ લાભ મને શું છે, ઉપદેશનો લાભ શું? જો મારા જીવનની અંદર ત્યાગ વૈરાગ્ય અને આશ્રય ભક્તિનું બળ વધે તો બંધની નિવૃત્તિના ઉપાયો સહજમાં સિદ્ધ થાય એવો એનો લાભ છે. આજે બંધ નિવૃત્તિના ઉપાયો કરવા છતાં પરિણામ આપી શકતા નથી, બહુ કરીએ છીએ પણ છતાં એમાંથી છૂટી શકાતું નથી, તો કે છે જીવની અંદર એને માટે જે બળ જોઈએ તે નથી. બળ કયું? ત્યાગ વૈરાગ્ય અને આશ્રય ભક્તિ. આ બળ હશે તો તને ઉપદેશ જે બોધ મળ્યો છે એ બોધની મૂડીના આધાર ઉપર તું બંધની નિવૃત્તિના જે જે ઉપાય કરીશ એ સહજમાં સિદ્ધ થશે. અને એ મૂડી નહીં હોય તો ઉપાય કરતો રહીશ પણ પરિણામ નહીં આવે, કાર્યકારી નહીં થાય, પરિણામ નહીં આપે. અહીંયા એ પત્ર પૂરો થાય છે. પત્રાંક 498 વૈશાખ સુદ એકમ રવિવાર 1950 શ્રી ત્રિભુવન આદિ યોગ વાસિષ્ઠ વાંચવામાં હરકત નથી. આત્માને વારંવાર સંસારનું સ્વરૂપ કારાગ્રહ જેવું ક્ષણે ક્ષણે ભાસ્યા કરે એ મુમુક્ષુતાનું લક્ષણ છે. યોગ વાસિષ્ઠ આદિ જે જે ગ્રંથ તે કારણના પોષક છે તે વિચારવામાં હરકત નથી. મૂળ વાત તો એ છે કે જીવને વૈરાગ્ય આવતા છતાં પણ જે તેનું અત્યંત શિથિલપણું છે, ઢીલાપણું છે, તે ટાળતા તેને અત્યંત વસમું લાગે છે. અને ગમે તે પ્રકારે પણ એ જ પ્રથમ ટાળવા યોગ્ય છે. આ પત્ર પૂરો. ખંભાતના મુમુક્ષુઓ ત્રિભુવનભાઈ, અંબાલાલભાઈ વગેરે આદિ ઉપર લખાયેલ શ્રી ત્રિભુવન આદિ ખંભાતના મુમુક્ષુ સમુદાય છે, જે પરમ કૃપાળુ દેવના પત્રબોધના આધાર ઉપર સત્સંગ સમાગમ કરે છે. આજે આપણે જેમ પત્રો વાંચીએ છીએ એમ એ કૃપાળુ દેવના મુંબઈથી મળેલા પત્રોથી એ વખતની અંદર મુમુક્ષુઓ 25-26 વર્ષની ઉંમરના કૃપાળુ દેવ અને બોમ્બેની અંદર વેપાર ચાલે અને એના પત્રો ઉપરથી ખંભાતના મુમુક્ષુઓ ઓળખી ગયા હતા કે ભગવાન સ્વરૂપ પુરુષ છે આ. ભલે ઉદયમાં એને વ્યવહાર રહ્યો, વેપાર રહ્યો, તો કે સાહેબ પ્રભુ પ્રત્યક્ષ સમાગમ શક્ય ન હોય તો અમને પત્ર સમાગમ સત્સંગ આપો. અને એને સત્સંગ મળે છે, પત્રથી પણ સત્સંગ મળી શકે, ઉપદેશથી પણ સત્સંગ મળી શકે. આ પણ જ્ઞાનીના પ્રત્યક્ષ યોગનું આ એક પરિણામ છે, વિચારવું જોઈએ. કંભાતના મુમુક્ષુઓ ભેગા થાય છે. આપણે અગાઉ 449 એ કરશનદાસના પતનમાં પણ જોયું હતું કે તમને વિયોગ હોય તો આટલી ચાર વસ્તુ તો કરજો જ. તમે એ ચાર વસ્તુમાં કહ્યું, રોજ ભેગા થજો, સત્સંગનો ક્રમ જાળવજો, નિવૃત્તિના ક્ષેત્રોને પ્રાધાન્ય કરજો વગેરે વગેરે. એમ માર્ગ બતાવે છે. સત્પુરુષના આશ્રય, એનો આશ્રય એકવાર બંધાઈ જાય પછી ક્યાં છે એની ચિંતા નથી, કયા લોકમાં છે એની ચિંતા નથી. એનો આશ્રય એ આપણું બળ છે. તો કે છે યોગ વાસિષ્ઠ એ વાંચતા હશે, સત્સંગ ચાલે છે. યોગ વાસિષ્ઠ કૃપાળુ દેવે એક આગળના પત્રમાં લખ્યું હતું એક મુમુક્ષુને કે યોગ વાસિષ્ઠના બે પ્રકરણો પ્રત્યેક મુમુક્ષુએ વાંચવા વિચારવા જેવા છે. કારણ કે તેમાં મુમુક્ષુતા અને વૈરાગ્ય એની વાત અદ્ભુત લખી છે. એ યોગ વાસિષ્ઠ ગ્રંથ વસિષ્ઠ મુનિનો ભગવાન રામને આપેલો ઉપદેશ છે. અને રામની અંદર જે વૈરાગ્ય જાગ્યો છે તે સમયે રામને પારમાર્થિક જે પ્રશ્નો ઉભા થાય છે એ પ્રશ્નોનું સમાધાન યોગ વાસિષ્ઠમાં આપ્યું છે. મુમુક્ષુતા દ્રઢ કરે અને વૈરાગ્યને તીવ્ર બનાવે, તેજોમય બનાવે એવા એ બે પ્રકરણની અંદર અદ્ભુત બોધ છે. કૃપાળુ દેવે કહ્યું છે કે મુમુક્ષુએ વારંવાર આ બે પ્રકરણો વાંચવા, વિચારવા, અવધારવા. જુઓ, આ પુરુષ અધ્યાત્મનો વરેલો છે, એટલે કૃપાળુદેવના બોધમાં ક્યાંય પંથની મતની આમનાઈની સંપ્રદાય વિશેષની તમને ગંધ જોવા નહીં મળે. યોગ વાસિષ્ઠ હશે તો વાંચો, દાસબોધ વાંચો, કોઈ પણ ગ્રંથ હશે જે ગ્રંથની અંદર આત્મા સંબંધી વાત હશે તો મુમુક્ષુને પોતાનું અધ્યાત્મ એ કેળવવું છે. સંપ્રદાયને મજબૂત કરવો એ ધર્મ નથી, આત્માને મજબૂત કરવો એ ધર્મ છે. અને આ બીજા છે એટલે મિથ્યાત્માના ગ્રંથો છે ને મિથ્યાત્વીઓના છે ને આવી બધી એકાંતની વાત આ બધા પંડિતો કર્યા કરે, આપણે લક્ષ્મણ લેવું, આપણે એમાંથી બહાર નીકળી જવું. પરમ કૃપાળુ દેવી જે દ્રષ્ટિ આપી છે એ અધ્યાત્મની દ્રષ્ટિ આપી છે, સાંપ્રદાયની દ્રષ્ટિ આપણને નથી આપી, મતાંતની દ્રષ્ટિ નથી આપી, મોહાંતની દ્રષ્ટિ નથી આપી, દ્રષ્ટિરાગ નથી આપ્યો, તત્વરાગ કેળવવાનું કહ્યું છે. આ નિર્ગ્રંથનો માર્ગ છે, ગ્રંથી બાંધીને અધ્યાત્મની યાત્રા ન થઈ શકે, છોડવી જોઈએ, ગાંઠો છોડવી જોઈએ. એ કહે છે કે યોગ વાસિષ્ઠ વાંચવામાં હરકત નથી. યોગ વાસિષ્ઠ શું સમજાવે છે? આત્માને વારંવાર સંસારનું સ્વરૂપ કારાગ્ર જેવું ક્ષણે ક્ષણે ભાસ્યા કરે એ મુમુક્ષુતાનું લક્ષણ છે. આ ગ્રંથમાંથી એક ભાવ દ્રઢ થાય છે કે મુમુક્ષુતાનું લક્ષણ શું. કૃપાળુ દેવે તો 254માં કહ્યું છે કે સર્વ પ્રકારની મોહાશક્તિથી મૂંઝાય અને એક મોક્ષને વિશે જ યત્ન કરે તેને અમે મુમુક્ષુતા કહીએ છીએ. હવે યોગ વાસિષ્ઠની અંદર મુમુક્ષુતાનું સ્વરૂપ શું કીધું છે, એનું લક્ષણ શું કીધું છે એ બતાવ્યું કે સંસારનું સ્વરૂપ વારંવાર કારાગ્રહ જેવું ક્ષણે ક્ષણે ભાસ્યા કરે એ મુમુક્ષુતાનું લક્ષણ છે. એક ભાવ દ્રઢ થઈ જાય, સંસારમાં રહેતો હોય અને છતાં એને સંસારનું સ્વરૂપ કેવું લાગે, તો કે કારાગ્રહ જેવું. ક્યારે લાગે? તો કે વારંવાર. કેટલા કેટલા સમય લાગે? આજ લાગે ને પછી અઠવાડિયા પછી કાલે લાગે? અમે તો રવિવાર રવિવાર લાગે અમને, અને કા અમને પર્યુષણમાં લાગે. પર્યુષણમાં એમ થાય કે આ સંસાર અસાર છે, હોવા કઈ કરવા જેવું નથી, આ છે તે છે, અને જે સંવત્સરીનું પરિક્રમનું થાય પછી મેલ સાધુ સદ્ધિને કે આ પાસરો તમે સંભાળજો અમે જાય છે. હવે આવતા ચોમાસે વારંવાર ક્યારે? વારંવાર એટલે 4 મહિને, 2 મહિને, મહિને મહિને કે વર્ષે વર્ષે? કેમ કે અમે તો સંવત્સરીના ટેવાયેલા છીએ, હવે દૈનિક વાત અમારામાં રહી. પેલા રાઈને દેવસી ગયા એટલે સવારને સાંજ, એવી હાલતમાં એવો ક્રમ હવે અમારી પાસે ટાઈમ નથી. તો કે 15 દિવસે, તો કે પાક્ષિક, તો 15 દિવસે સંસારનું સ્વરૂપ તને લાગે આવું ખરું? તો કે સાહેબ લાગતું તું, હવે એ ગયું, અમારા બાપ દાદા કરતા હોય કરે, હવે અમારું તો એનું પરિવર્તન થાય ત્યારે તો કઈક ધર્મને કરવા માટે અમને સંભાળ. તો કે હવે ચાતુર્માસ પણ રહ્યા નહીં. તો શું રહ્યું? તો કે હવે એક સંવત્સરી રાખી છે અને એમાં યજી 15-20% વર્ગ હવે સંવત્સરીમાંથી નીકળતો જાય છે. પેલા તો કોઈ પણ હોય સંવત્સરીના દિવસે તો એ ઘરનો પેસેન્જર નાનાથી મોટો બધા હાજર થઈ જાય અપાસનાની અંદર. વિતરાગને શરણે પ્રભુ, બધા જ આલોચના જન્મ જન્મની જેટલા પાપ સાગમટે જતા બંધ. જો આવો લાભ મળતો હોય, મોકો મળતો હોય, મીછામી દુકડમ કહીને બધું જાય તો આમાં આ ધંધો કઈ ખોટનો નથી. તો ગમો હોય અણગમો હોય, પ્રીતિ હોય અપ્રીતિ હોય, તો એ લેંગો જબ્બો પહેરીને પણ બેસી જાય પથાણું પાથરીને, 2-2.5 કલાક ગમે એમ કાઢી નાખશું. વાત મૂક્યો, એમાંથી થોડોક સુધારો થયો, ઓલો હાઈકોર્ટના કાનમાં નાખી દીધા, અહીંયા પ્રતિક પણ હૈલા કરે અને અહીંયા પોતાનું મ્યુઝિક ચાલ્યા કરે. બેઠો તો છું ને હું ધર્મસ્થાનમાં, એમાંથી હવે બહાર નીકળતા જાય છે. હવે નવી પેઢીના કે તમારે અપાસરે જવું હોય તો જાઓ, અમને આગ્રહ કરશો? સંવત્સરીમાંથી પણ જાય. જ્ઞાની કહે છે ક્ષણે ક્ષણે સંસારનું સ્વરૂપ કારાગ્ર સમાન, ક્ષણે ક્ષણે સંસારનું સ્વરૂપ કારાગ્ર સમાન ભાસે તો કયો ભાવ દ્રઢ થાય?
છૂટવાનું. કારાગ્રહ એ બંધન છે. એ બંધન કેવું છે? દુઃખદ છે, તીક્ષ્ણ છે. કારાગ્રહ જેવું ભાન થાય કે મને બંધન છે. આ બંધન કેવું? એકવાર બંધન સંસારના સ્વરૂપનું, પછી કોઈ પણ સ્વરૂપ હોય. ઘણાને સાસુ સસરાનું બંધન છે, મને મા બાપનું બંધન છે, મને મારા ભાઈઓનું ને આ બધા જે છે જરા નિર્બળ છે દુર્બળ છે એનું બંધન છે. એટલે પછી શું થાય કે ક્યારે અમે છૂટશું? એટલે બીજા મળે ને કે તમે તો ભાગશાળી છો, અમારા તો ક્યાંય નીકળાય. જુઓ દશા તો જુઓ, જીવની પામરતા તો જુઓ. એને બંધનનું સ્વરૂપ કયું પકડ્યું? વાત કેવા જેવી નથી આ સંસારની અંદર. સંસારનું સ્વરૂપ એકવાર બંધન લાગે એનો ભાવ શું હોય? સતત ચિંતના શેની હોય? એની વાતની અંદર સુર શું હોય? ક્યારે અમે છૂટીએ. અને કોક એવું જાય તો ઘાસ ઈએ છૂટાને અમે છૂટા. બંધન, સંસાર તને બંધન લાગે છે? સંસારની અંદરના સંબંધો આ તને બંધન લાગ્યા, અને એ પ્રતિકૂળ અનુકૂળ સંબંધ દીકરા વહુના ગળે વળગાડ્યા છે, અને બીજા બંધનરૂપ લાગે છે. આખો સંસાર ગમે તે સ્વરૂપનો હોય એ કારાગ્રહ જ છે. આવા અનંત વાર આવા સંબંધોના જગત તો જોયા છે, પણ હવે સંબંધોના જગતથી અમારે સર્વથા વિરક્ત થવું છે. અને સ્વરૂપનો સંબંધ વાંધો છે. સ્વરૂપના દેશમાં, સ્વરૂપના ઘરમાં, સ્વરૂપની જગતમાં, સ્વરૂપની દુનિયામાં જવું છે. આ અમને અમારા પરમાત્માએ અમને સ્વરૂપ સાથે જોડ્યા છે. જાસુ સ્વરૂપ સ્વદેશ રે, આ અમારો સંબંધના બંધન એ તો માથા છે, પણ સ્વરૂપના બંધન જોઈએ છે. અહીંયા કે છે, એવું જો ભાસે તો જીવને આની એક વિલક્ષણતા છે, એમાંથી છૂટવાની આરતી થયા કરે. આરતી એટલે સતત એનું રટણ કે ક્યારે છૂટું, ક્યારે છૂટું, ક્યારે છૂટું. એ અહીંયા વાત થાય છે સમગ્ર સંસારની. સંસારનું કોઈ પણ સ્વરૂપ હોય એ બંધનરૂપ છે. અનુકૂળ હોય તો પણ બંધન, સાધન સગવડતા વાળું હોય તો પણ બંધન, માન કીર્તિ યશ વાળું હોય તો પણ બંધન. અહીંયા કહે છે કે એને સ્વરૂપ કારાગ્રહ ક્ષણે ક્ષણે ભાસે એ મુમુક્ષુતાનું મુખ્ય લક્ષણ છે. મુમુક્ષુતા કામ એક આત્માર્થનું, બીજો નહીં મને રોગ. આ એની અવસ્થા છે. બસ એક આત્માર્થ સાધવા સિવાય બીજો કોઈ રોગ, બીજી કોઈ વ્યાધિ હવે એને સતાવતી નથી. હવે કોઈ એને બીજી સંસારના કોઈ પદાર્થ પ્રત્યેની, કોઈ સંબંધ પ્રત્યેની, કોઈ સંયોગો પ્રત્યેની એવી કોઈ ઈચ્છા, વાંછા, તૃષ્ણા, વાસના કશું જ નથી. તો એને એ કહે છે એ મુમુક્ષુતાનું લક્ષણ છે. માત્ર મોક્ષ અભિલાષ, સંવેગની ધારા, મુક્તિ માટેની તીવ્ર અભિલાષા, એને સંવેગનો વેગ કહેવાય છે. જીવમાં સંવેગનો વેગ આવે છે, પણ ક્યારે આવે? કે જ્યારે સંસારનો નિર્ભેદ એટલે થાક લાગે ત્યારે. સંસારનો થાક ન લાગે ત્યાં સુધી મુક્તિનો વેગ ન આવે. અહીંયા કહે છે કે તે મુમુક્ષુતાનું લક્ષણ છે. યોગ વાસિષ્ઠ આદિ જે જે ગ્રંથ તે કારણના પોષક છે. આ મુમુક્ષુતાના અને વૈરાગ્યના કારણના પોષક છે આ ગ્રંથો. કયા? યોગ વાસિષ્ઠ આદિ ગ્રંથો, જે ગ્રંથો વૈરાગ્ય પોષક છે એવા ગ્રંથો, તે વિચારવામાં હરકત નથી. વાંચો, વિચારો, જ્યાં ત્યાંથી જીવને વૈરાગ્ય દ્રઢ થાય એવું વાંચન એ વિચારો, એનો સત્સંગ કરો. એ સાધુ હશે કદાચ, તત્વજ્ઞાનના સિદ્ધાંતોનું પુસ્તક ન હોય ચિંતા નહીં કરશો, સિદ્ધાંત એની મેળે આવી જવાનો છે. વૈરાગ્ય વિના તો સિદ્ધાંતે કોઈ પરિણામકારી થવાનો નથી. માટે અમે તો સિદ્ધાંતના જ ગ્રંથો વાંચવા ટેવાયેલા છે. રહેવા દેજો, પ્રાથમિક પહેલા ભૂમિકા એ પોતાની દશાના ગ્રંથો પહેલા વાંચવા. દશા વિના કોઈ સિદ્ધાંતનું પરિણામ થાય નહીં. આ દશાના લક્ષણો છે. સમ્યક દશા આવ્યા વિના સમ્યક દર્શન સંભવિત નથી.
જેમ સમ્યક ધારણા વિના ધ્યાન ન થઈ શકે અને સમ્યક ધ્યાન વિના સમ્યક સમાધિ ન હોય. ગાંઠ પણ હોઈ શકે છે, મૂર્છા હોઈ શકે છે, બેહોશી હોઈ શકે છે. બેહોશી એ સમાધિ જ છે. એમ ધ્યાન માટે ધારણા સમ્યક જોઈએ, એમ સમ્યક દર્શન માટે દશા પણ સમ્યક જોઈએ. સમ્યક સન્મુખતાની દશા કૃપાળુ દેવે મુમુક્ષુતાને કીધી છે. આત્માર્થીની દશાના લક્ષણો આત્મસિદ્ધિની ગાથામાં 10 ગાથાઓ કીધી છે કે આવા લક્ષણો જ્યારે આવે આવે જ્યાં એવી દશા સદગુરુ બોધ સુવાય. આ બોધ તો જબરજસ્ત સિદ્ધાંતનો છે, પણ ત્યારે જ એનો સુયોગ થાય છે જ્યારે જીવમાં દશા આવે છે. એટલે કે છે કે વિચારવામાં હરકત નથી. મૂળ વાત તો એ છે કે જીવને વૈરાગ્ય આવતા છતાં પણ જે તેનું અત્યંત શિથિલપણું છે, ઢીલાપણું છે, તે ટાળતા તેને અત્યંત વસમું લાગે છે. વસમું શું લાગે છે? પોતાનું ઢીલાપણું. એ કે છે વૈરાગ્ય આવતા છતાં, વૈરાગ્ય આવી જાય પણ છતાં ઉલી વૃત્તિ જોર કરે અને વૈરાગ્યની ગૌણતા થતી જાય. જુઓ આ સંઘર્ષ છે, મુમુક્ષુનો, સાધકનો, જિજ્ઞાસુનો, આત્માર્થીનો આ સંઘર્ષ છે. ભગવાન મહાવીરે ઉત્તરાધ્યયનમાં કહ્યું છે કે બસ આ મન સામે જજુમો, મનનો નિરોધ કરો, મનનો જય કરો. વૃત્તિઓ આક્રમણ કરશે તે સમયે વૈરાગ્ય આવ્યો છે તો વૈરાગ્યની ધારા ઉપર વૃત્તિઓનો વિજય કરો, એને સફળ થવા દો. માં ત્યાં ઢીળાપણું આવી જાય છે. વૈરાગ્ય નહીં હોવા છતાં ઉપદેશથી વૈરાગ્યની ધારા પ્રગટી ગઈ છે. સંસાર અસાર છે એવું સમજાયું છે. એક કલ્યાણ પર પદાર્થો સુખનું કે કલ્યાણનું કારણ નથી સમજાયું છે, પણ બળ આગળ વધતું નથી તો જરા થોડો પુરુષાર્થ કહેવાય. અહીંયા આ પુરુષાર્થ કરીને એ જે ઢીલાપણું છે, એ ઢીલાપણું એને છોડવાપણું એ વસમું લાગે છે. પણ જ્ઞાની કહે છે ગમે તે પ્રકારે પણ એ જ પ્રથમ ટાળવા યોગ્ય છે. પ્રથમ શબ્દો મૂકો. પ્રથમ એટલે બાકીનું બધું પછી પેલા તું દ્રઢ થા. વૈરાગ્યનો ભાવ આવ્યો છે તો એની દ્રઢતા કર. ત્યાગનો ભાવ આવ્યો છે એની દ્રઢતા કર. આશ્રય ભક્તિ જાગી છે એની દ્રઢતા કર. સંસારના પદાર્થ પ્રત્યે ઉદાસીનતા જાગી છે એની દ્રઢતા કર. સંસારની વ્યર્થતા જો સમજાણી હોય તો એની દ્રઢતા કર. ઢીલો નહીં પણ આકર્ષણ વધે, એનું રૂપ વધે, એનું પરિવર્તન થાય અને એ જરા વધારે આકર્ષક લાગે. કૃપાળુ દેવે કહ્યું કે ગ્રંથિ ભેદ કરવામાં છેલ્લી અવસ્થા સરસ બતાવી કે જ્યારે છેલ્લે પહોંચે છે ત્યારે ગ્રંથિનું સ્વરૂપ એવું પરિવર્તિત થઈ જાય છે કે જીવને લોભાવી દે છે અને ફરી પાછો જીવ નાસીપાસ થઈને ત્યાંથી પાછો ફરે છે. ગ્રંથિ ભેદ સુધી અનેક વાર આવવા છતાં આ એનું શિથિલપણું, આ ઢીલાપણું એને આ ગ્રંથિ ભેદથી રોક્યો છે અને એને સમ્યક દર્શન થવા દીધું નથી. સંકિતની દિશાએ આવીને જીવ ઉભો રહી ગયો છે અને પાછો વેડો છે. કારણ એનું આ ઢીલાપણું છે. જ્ઞાની કહે છે કે એ શિથિલપણું, ઢીલાપણું પ્રથમ એ જ ટાળવા યોગ્ય છે. માટે જૈન દર્શનની અંદર જે વ્રત નિયમની દ્રઢતા છે, ભલે લોકો ગમે એવી ટીકા કરે કે આ તો બધું શું છે, ઇન્દ્રિયોનું દમન છે, અમે તો શમનમાં માનીએ છીએ. હવે શમન વાળો ફેંકાઈ જાય છે. ક્યારેક દમન પણ કરવું પડે, ક્યારેક દમન પણ કરવું પડે. એમ ઇન્દ્રિયોનું દમન કરવું પડે તો શમન અને દમન બંનેની વાતને સ્વીકારીએ છે. યથા ભૂમિકા પ્રયોગ કરવાનો. એ કે છે એ નીચે મને બેસતા નથી પણ સુરાતન પણ હું ગ્રહણ કરી અને પૂર્વ પુરુષોના ઉદાહરણ લઈને પણ દ્રઢ વૃત્તિને કરી અને સાધનાના માર્ગમાં આગળ વધે છે. તો માર્ગ તો બંનેનો છે. શાંત